સમીશીને આપણે વિનંતી કરીએ કે આપણને આશીર્વચનનો લાભ આપે.
સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની જય. આપણને થોડું આશ્ચર્ય થાય કે આપણી આ સત્સંગ સભામાં હાથ કલમની વાત ક્યાંથી આવી ગઈ હોય. જેને આપણે ના પાડીએ છીએ એ વાત આપણી સભામાં આવી એ થોડું આશ્ચર્ય થાય. પણ આ ફિલ્મ ભગવાન સ્વામિનારાયણ ઉપર આપણે કરી છે, નીલકંઠ વર્ણીની, એટલે બધું ધાર્મિક ને આધ્યાત્મિક રીતે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અને એમનું જે જીવન જીવ્યું એની અંદરથી અનેકને પ્રેરણાઓ મળે એવી જાતની આ ફિલ્મ છે. એ જ્યારે આપ જોશો ત્યારે આપને બહુ ખ્યાલ આવશે. અને એના મુખ્ય જે કાર્યકર્તાઓ છે, જેને ફિલ્મ ઉતારી છે, ફિલ્મ માટે જેમને વાત કરી કે આવી ફિલ્મ અમે બધે કરી છે પણ આ એક અમને જુદી પ્રકારની લાગી છે, પણ વાત કરી છે એટલે આની અંદર કેવળ આપણા આધ્યાત્મિકની ઉન્નતિ થાય, પ્રેરણા મળે અને ધર્મમાં શ્રદ્ધા થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય એવી જાતના આખા દ્રશ્યો છે. અને દરેક લોકોને એક નીલકંઠવરની નાની ઉંમરે આટલું બધું સાહસ કરી અને આખું વનવિચરણ જે કર્યું છે એટલે એક એક એ પણ મોટા મોટી વસ્તુ થાય કે ભાઈ આવો એક છોકરો આટલું બધું સાહસ કરે અને લોકોના સંસ્કાર આપે અને દરેક ઠેકાને મળીને, એટલે એ પણ એક વિશેષતાની અંદર છે. તો એ માટે આ બધા કામ બધું બહુ જ કર્યું છે, બહુ પ્રેમથી કર્યું છે, ખૂબ શ્રદ્ધાથી કર્યું છે. અગવડો સગવડો પણ વેઠી છે ત્યાં બધી ફિલ્મ લેતી ઘડીએ. આપણા સંતો હરિભક્તો બીજા ત્રીજા એમને બહુ સાથ એકબીજાનો મળ્યો છે અને કામ થયું છે. પણ મુશ્કેલીઓ વેઠીને પણ સારામાં સારી કેમ ફિલ્મ થાય એવા એમના પ્રયત્નો છે. એની બધી હવે એડિટ પણ થઈ ગઈ છે, હવે એનું ધીરે થોડા દિવસમાં એ થવાનું છે. તો બધાએ ખાસ લાભ લેજો કે આપણે બધા દેશના ભારતી છે, આ લોકો તો લેશે જ પણ આપણે ભારતીય પણ એની અંદરથી જે કંઈ લાભ મળે છે એ લેવાનો છે. તો કહેવાનું શું છે કે આપણને આવી રીતના એ બધા અહીંયા આવ્યા અને આપણી સમક્ષ એમને વાત રજૂ કરી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના જીવન સારું ધન્ય બને. આવું સુંદર જે આ કામ ફિલ્મનું કર્યું છે એમાંથી એમનું જીવન પણ સારું ઉન્નત બનશે, એમના જીવનમાં પણ સુખ શાંતિ પ્રાપ્ત થશે, ભગવાનમાં પણ શ્રદ્ધા થશે. તો એ પ્રમાણે કે મને મહારાજ ભગવાન સર્વ પ્રકારે સુખી કરે, એમના કુટુંબને પણ શાંતિ થાય, એમને શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, દેશમાં પણ શાંતિ થાય એ માટે મહારાજને પ્રાર્થના છે. આપણે ખાસ તો આજનો પ્રસંગ તો આપણા ઘરના સંસ્કારો સચવા એને માટેની વાત છે કે માણસ બહુ જ વૈભવમાં જ્યારે જાય છે, અતિ વૈભવમાં જાય છે ત્યારે એનું જીવન કેવું બની જાય છે એ વાત આપણે પહેલાં સાંભળી કે જીવન જાણી શક્યું નહીં તો જિંદગી શા કામ નહીં, એ પણ કીર્તનમાં આપણે સાંભળ્યું, એના ઉપર આખો સંવાદ સાંભળ્યો. એટલે એ બહુ વિચાર આપણે કરવાનો કે આપણે જાણીએ કે અમે બહુ જ આગળ વધ્યા છે, બહુ જ અમારો પ્રોગ્રેસ થયો છે, બહુ અમારો વિકાસ થયો છે, એ ભ્રમણામાં આપણે બહુ ફરીએ છીએ. પણ એ જેટલા આમાં જઈએ છીએ એમાંથી સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી આધ્યાત્મિકતા એ ઘસાતી જાય છે અને એ બધું ભૂલાતું જાય. ઘરની અંદર આપણે બધા ચિત્રો આવી જાય, બીજી જાતના વિચારો આવી જાય, બધી જાતના પુસ્તકો આવી જાય અને અનેક જાતની અશ્લીલ વાતો પણ આવી જાય અને એકબીજાના જે આપણા સંસ્કારો પણ રહેતા નથી. આપણું જે મૂળ વસ્તુ છે એને મૂકી દઈ કે વાંચવાનું કરવાનું સારું, એટલે માટે આપણે અહીંયા આ સંવાદમાં જે રજૂઆત થઈ અને પાછો વિચારવાનો છે કે બધું છે પણ એક દાડો થશે કે હવેલી અરે 10 માળનો માળ કર્યો, મોટો માળા કરે છે તો 10, 20, 25 હો જેટલા કરે છે, પણ એનું પાછું ખાતમુહૂર્ત જ્યારે આવ્યું ત્યારે પહેલાં તેનું મૃત્યુ થયું, એટલે એને કેમ ભોગવું, કોણ ભોગવશે, પાછળ ખબર છે કેવી રીતે ભોગવે છે. એટલે કહેવાનું એક વિકાસ કે મેં વિકાસ કર્યો કે આ દુનિયા અંદર આટલા મોટા માળ માળના મકાન જરૂર છે એની ના નથી કહેતા કે ભાઈ આ વિકાસ થયો ખોટો થયો છે એવું નથી, જરૂરનું છે, આપણે યોગ્ય છે, જરૂર છે. પણ આપણે મૂળ વસ્તુ ભૂલીએ છીએ એ મોટી વિચાર છે. આપણા મૂલ્યો કે ધાર્મિક મૂલ્યો છે, આધ્યાત્મિક મૂલ્યો છે, એને ભૂલવા ના જોઈએ. તમે ધંધો કરવા અહીંયા આવ્યા છો તો કરો, પૈસાય કમાવો, બંગલા કરો, બધું જ કરો છો, પણ તમે તમારો ધર્મ મૂકીને આવ્યા નથી, સંસ્કાર મૂકીને નથી આવ્યા, એ બધા જાતે લાવ્યા છે. એને પણ એટલું જ મહત્ત્વ આપો જેટલું ધંધાને આપો છો, પૈસાને આપો છો, બીજા વિકાસને જ મહત્ત્વ આપો છો. એના કરતાં પણ વિશેષ આમાં છે. પુણ્યતીર્થાનંદ સ્વામીએ કહ્યું, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. એક આધ્યાત્મિક બાબતમાં મોટા પુરુષોના વચન કેટલા, એ આપણે વિચારે. કરોડ કામ તમારો બગડશે તો વાંધો નથી, પણ એક તમારા જીવનો મોક્ષ બગડી ગયો તો બધું નકામું, બધું અહીં જ રહી જવાનું. દરેક મોટા મોટા થઈ ગયા, જેના વિલાસ વિલાસ બધી જીવન જીવતા હતા, એવા માણસો બધું મૂકીને ચાલ્યા ગયા, કશું સાથે લઈ ગયા નથી. એટલે આપણે જે નકમાવું એનો ઉપયોગ કરવો, બધું કરવું, સારા કામમાં વાપરવું, ધર્મના કામમાં છે, સમાજ કામમાં, દેશ કામમાં, સારા કામમાં બધું વાપરીએ, એનો વાંધો નથી. પણ અવરે રસ્તે થાય કે જેની અંદરથી આપણો ભ્રષ્ટાચાર થાય, આપણું કુટુંબ છિન્ન થાય, સમાજ આપણો દેશ બધો છિન્ન ભિન્ન થઈ જાય. આજે વ્યસનો અને દુસનો બીજા અને ત્રીજાથી અને એ ભોગ વિલાસની અંદર માણસનું જીવન ખલાસ થાય, એ શું કામનું? જીવવા આપણે આવ્યા છે કે બીજા માણસો સુખી થાય, આપણે પણ સુખી થઈએ. તમારી પાસે જે છે એ બીજાના સુખને માટે અહીંયા ધર્મના કામમાં વાપરીએ, સમાજના કામમાં વાપરીએ, દેશના સારા કાર્યમાં વાપરીએ, તો એનાથી કંઈક સારું કર્યું કહેવાય. પણ જે ખાલી ભોગ વિલાસ માટે જ અને ભ્રષ્ટાચાર માટે જ આપણી જો શક્તિ બુદ્ધિ પૈસા વપરાય સંપત્તિ, તો એ સંપન્ન નથી, એનાથી કંઈ થાય. એટલે આપણી સંપત્તિ સાથે સાથે આપણી આ બાળકો છે એ પણ એક આપણી સંપત્તિ છે. એને જો તમારે સંસ્કાર, તમે તો થોડુંક લઈને આવ્યા છો એટલે આપણે બધાને આમાં થોડીક આવવાની મને થાય, એ શ્રદ્ધા થાય ને કંઈ કરો છો, પણ તમે તમારા આ દેશમાં આવ્યા પછી તમે સંસ્કાર ભૂલ્યા, અને પછી બાળકોને પણ આપણે જો નહીં આપી શકીએ તો પછી તમારા પૈસાએ ખુવારને તમારા સંપત્તિ સંતતિ છે, બાળકો છે એ પણ ખુવાર થશે. માટે એ બધું જો આપણે સાચું હોય તો આપણે પહેલાં આપણો સંસ્કાર જે ધાર્મિક આધ્યાત્મિકતા એને સાચવીને બધું જ કાર્ય કરો. એને એને માટે થાય, પરોપકાર માટે. કોઈ પણ જીવની હિંસા ના થાય. આપણો ધર્મ કહે છે, આપણા વેદો કહે છે, મા હિંસા સર્વભૂતાનામ, ભલે મોસાર ન જ કરવો એ કહે છે. હવે એને આપણે કરીએ તો એમાંથી બીજા જીવોને અનેકને દુઃખી કરીને આપણે એનો ખોરાક ખાવાનો, અનેક પશુઓને મારીને આપણે ખાઈએ, એ આપણો ધર્મ નથી, સંસ્કૃતિ નથી. જીવા દો, બધાય જીવે, બધા ઉપર દયા રાખો, સર્વ મનુષ્યને જીવવાનો અધિકાર છે. દરેકના ઉપર આપણી દયા હોવી જોઈએ. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. દયા છે, દેવજાઓ દયાઓ રાખવી એ ધર્મનું મૂળ છે. ધર્મનું મૂળ હોય તો દયા રાખવી જોઈએ બધા ઉપર. કોઈ આપણને ગમે તે કરે તો એના પર દયા રાખવું, એનું સારું થાય એમ ઈચ્છું, એ આપણી વસ્તુ છે. પણ આપણે બીજાને નાશ કરીને, બીજાને પરેશાન કરીને, બીજાનું લૂંટી લઈને, આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ કરીને, અનેકને પરેશાન કરીને આપણે સુખી થવાય, એમાં આપણને શાંતિ ના થાય અને બધાને ના શાંતિ. એટલે આપણો ધર્મ છે કે ભાઈ બધા એકના માટે એવું વર્તન રાખો શાંતિ મળે, આપણને શાંતિ મળે, એવું કાર્ય કરો. સારું જો કાર્ય કરીએ તો શાંતિ થાય, ખોટું કામ કરીએ તો દુઃખી થવાય. મારીને કોઈને લૂંટ કરીને, કોઈને ચોરી કરીને, કોઈનું ખૂન કરીને તમે રાત્રે સુવો તો ખોખડાટ થાય કે પોલીસ આવશે, પકડશે, શું થશે, કારણ કે ખોટું જ કામ કર્યું છે. પણ દિવસે તમે કોઈને મદદ કરી છે, કોઈ દુઃખી માણસને દવાખાને લઈ ગયા છે, એને કંઈ બીજી રીતે અનાજથી પોષણ કર્યું છે, કંઈક રીતે એને થોડી મદદ કરી છે, હાથ ચાલીને આ ફૂટપાથથી આપા ફૂટપાથ સારા પર મૂકી આવ્યો છે, એટલી સેવા કરી છે તો પણ તમને શાંતિ થશે, રાત્રે ઊંઘ આવી જશે. ફટફડાટ ઊંઘા છે, કરું તો બારી ખખડે તો થાય, આવ્યો છું, પોલીસ આવ્યો કે ચોર આવ્યો, બારી નો વાયરાથી ખબડે, એમ ખોટું કામ છે એ ખોટું જ છે, એનાથી શાંતિ થાય જ નહીં. અને એ કરીને બીજાને દુઃખી કરીને આપણે સુખી થઈ શકતા નથી. માટે દરેકને સુખ થાય ને આપણને સુખ થાય, બધાએ સારી રીતે જીવે, આપણે જીવીએ, એ આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણને કહે છે. તો આની અંદર આપણે બધાએ આ વૈભવ જીવનની અને આ વૈભવ નગરીની અંદર અખંડ દેશમાં આવ્યા છો, જરૂર વૈભવ ભોગવો, પણ નિયમ ધર્મ રહીને, ભગવાનના આદેશોમાં રહીને ભોગવો, એમને મેં ભોગવશો. કારણ કે આ વિષયો છે, એને જો તમે બરાબર રીતે સમજી વિચારીને ભોગવો તો વાંધો નહીં. માણસને રોગ થાય, વૈદ્ય ત્યાં જાય અને દહીં જોવે કે તમને ઘી ખાવા, એને માણસ બહુ ઘી ખાતા હતા, અત્યારે તો કોરોના માટે દરેક સજાગ છે કે વધે નહીં એને માટે. એટલે ઘી ને તેલ ને બીજું ને ત્રીજું બધું, કારણ કે હવે ખબર પડી કે આમાં તો દુઃખ છે, તો એનો કેટલો બધો ખ્યાલ રાખીએ છીએ. એટલે કહેવાનું છે એમ, વૈદ ઘી ખાનારો માણસને બહુ રોગ થયો, પણ રોગ્યો વૈદને કહ્યું, ભાઈ તમારા ઘી ખાવાથી આ બધો રોગ થયો, માટે મારી દવા લ્યો, એને માત્રા આપી દવા, અને કહ્યું કે એક ચમચી ઘી લેજો, ઘીની અંદર નાખી છોડીને પછી તમે દવા લેજો, થોડો રોગ મટી જાય. પેલો કે તમે ઘી ખાવાથી તો રોગ ખાવાનું કરો છો, રોગ થયો છે અને મારી પાસે ઘીમાં દવા ખાવાની વાત, પછી વાત મારી છે એ જ ઘી છે અને એ ઘી છે એ તમને દુઃખી કરે છે ને એ ઘી પાછું તમને સુખી પણ કરે, કારણ કે એમાં માત્રા ભરી. વૈદ્યની જે દવા છે એ ભરી એને લઈને એ ઘી છે એ આપણે અમૃત બની ગયું. એનાથી આપણું જે આપણું જે દોષ આપણા જે બંધવાડ છે તે જે દુઃખ છે દૂર થઈ જાય છે, કારણ કે માત્રા ભરી છે. એમ આપણા જીવનની અંદર આ બધા રોગ થાય છે, આ વિષય ભોગવાની બીજે ત્રીજેથી, એની અંદરથી બચવું હોય તો ભગવાનની માત્રા જોઈએ, ધર્મની માત્રા જોઈએ, આધ્યાત્મિક માત્રા જોઈએ, સારું જીવન, સારું પવિત્ર જીવન બધું જોઈએ, તો એમાંથી રોગ જાય. અગર શાંતિ થાય, પૈસાથી શાંતિ નહીં, સત્તાથી શાંતિ નથી અને બીજી વાતોથી શાંતિ નથી, શાંતિ તો ભગવાનના ચરણારી હોય, ભગવાનનો આશરો અને ભજન કરવાથી શાંતિ થાય છે. તો આપણને આવો મનુષ્ય મળ્યો છે કે જેમાં જે કહ્યું કે તમે ઘરમાં સાંજે જે ભગવાનને માનતા હોય એને મંદિરમાં રાખો, મંદિર રાખો, એમાં પાઠ પૂજા કરો, સાંજના જેમ અમને કહ્યું આ લોકો કે ભાઈ બેસો તમે પાંચ ઘરના કુટુંબ સાથે બેસીને કંઈ વાત કરો તો એકબીજાનો પ્રશ્ન થઈ એવું નીકળી જાય, પણ બેસો જ નહીં સવારે ઉઠીને, તમે તમારા કામે, છોકરા છોકરાના કામે, બહેરા બહેરાના કામે, એટલે ક્યાં રહ્યું? આપણે જો સંસ્કાર સાચવીશું તો છોકરામાં આવશે અને એ પ્રમાણે આપણો લાભ થશે. તો ઘર સભા એટલા માટે કહ્યું છે કે જે ભગવાનને માનતા હોય એના રાખીને, એના ગ્રંથો વાંચીને દૂર કરો, પ્રાર્થના કરો, થોડા વિચારો એકલેને આપલે કરો, બધાનો સંસ્થાના કામ હોય, વાતચીત હોય, આખા દિવસમાં પ્રશ્ન હોય, તો એમાંથી કેટલી આત્મીયતા વધી જાય, તો શાંતિથી જીવન જાય છે. તો એ રીતે છે સત્સંગ કરો, એટલે આપણો આવો જે સત્સંગ છે આપણે મળ્યો છે, જ્યાં તમને શ્રદ્ધા હોય ત્યાં જઈને પણ આવો સત્સંગ સારો કરો, એ ગ્રંથોનું વાંચન કરો, ઘરમાં છોકરાઓને સંસ્કાર આપવાનું કરો, તો આપણે બધી રીતે શાંતિ થશે. એટલે એ રીતનું બળ ભગવાન સર્વને આપે કે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણો સંસ્કાર, સંતતિ સચવાય અને આપણે એવી રીતનું કાર્ય કરીએ કે અંતે આપણને પણ શાંતિ રહે ને ભગવાનના ધામમાં સુખી તરી બેસે. એનો ઉપાય કયો? કે સત્સંગ અને ભગવાનની વિશે શ્રદ્ધા અને ધર્મની એવા આજ્ઞા પાળવાની, તો બધું આપણને શાંતિ થશે. તેનું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.
પૂજ્ય સ્વામી બાપા પોતાના અવતારે પધારે ત્યાં સુધી આપણે બધા જ પોતાની જગ્યાએ શિસ્તથી બેસી રહીશું અને સ્વયંસેવકોની સૂચના પ્રમાણે અહીંથી ઊભા થઈને બહાર જમવાની જે વ્યવસ્થા છે તે પ્રમાણે આપણે આગળ વધીશું. એક જાહેરાત જોઈ લઈએ કે એક બેગ કે જેની અંદર કેનનનો કેમકોર્ડર છે તે મળેલ છે, તો જે એનો હોય તે પોતે ઘનશ્યામ સેવા સ્વામી અથવા તો નિત્ય વિવેક સ્વામી પાસેથી મેળવી લે તે ખાસ વિનંતી.
સ્વામી બાપાએ આ કલ્યાણ યોજનાઓ જુદી જુદી ચાલુ કરેલી છે, એમાં શિશુ મંગલ્ય કલ્યાણ યોજના હેઠળ આવતીકાલે પરમ ભગવદ શ્રી અશોકભાઈ સ્વામીના ભાણેજની રજત તુલા સવારે મંદિરના હોલમાં રાખવામાં આવેલી છે. ગુરુવારે પ્રશાંતભાઈ વઘાસિયાના દીકરાની રજત તુલા રાખવામાં આવી છે. જેને જેને હજી આ રજત તુલા કરાવવાની હોય તે પણ આ યોજનામાં જોડાઈને સ્વામી બાપાના દિવ્ય દર્શન સત્સંગનો લાભ લઈ શકે છે. આવતીકાલે જે જે હરિભક્તોની જીવનચર્યાની વિધિ સવારે 7 વાગે મંદિરના હોલમાં રાખેલ છે તેમના કુટુંબીજનો તે પ્રસંગે દર્શનનો લાભ લઈ શકે તે માટે બીજા હરિભક્તો મંદિરમાં પ્રવેશ કરવાનો આગ્રહ રાખવો નહીં અને આ વ્યવસ્થાની અંદર સર્વે સહકાર આપો અને જે જે વિધિ અંદર થશે તે અહીં આપણે આ સભાના હોલમાં લાઈવ બતાવવામાં આવશે. ગુરુવારે પુષ્પતુલા કરવામાં આવશે, તો સર્વે હરિભક્તો પુષ્પતુલાની સેવામાં જોડાઈ જીવનનું સંભાળણું બનાવી લે. પૂજ્ય બાપાની હાજરીમાં આ જે મંગલકારી કાર્યક્રમો થયા છે તેમાં જોડાઈને સર્વે લાભ લે. આવતીકાલે જે જે હરિભક્તોની જીવચર્યા વિધિ રાખેલ છે તે રમણભાઈ નરસિંહભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ તે જગદીશભાઈ પટેલના પિતાશ્રી, જમુબેન તે ભૂપેન્દ્રભાઈ મગનભાઈના માતૃશ્રી અને નિખિલભાઈ ને રાજરબેન પટેલના નાનીબા કમળાબેનની વિધિ કાલે સવારે 7 વાગે મંદિરના હોલમાં થશે. જય સ્વામિનારાયણ. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિ માધવં કેશવં કામદં કરણ શ્રી સ્વામિનારાયણં નીલકંઠં વૈ શ્રીનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિ. પૂજ્ય ડોક્ટર સ્વામી અગર સભામાં ઉપસ્થિત છે, બધા સર્વે હરિભક્તો દર્શન નો લાભ લેશે.
જે હરિભક્તો પૂજ્ય ડોક્ટર સ્વામી ને અત્યાર સુધી ન મળ્યા હોય, પહેલી વખત જ મળતા હોય, અથવા જે હરિભક્તોને પૂજ્ય ડોક્ટર સ્વામીનું કોઈ વિશિષ્ટ કામ હોય, એટલા જ હરિભક્તો અહીંયા પૂજ્ય ડોક્ટર સ્વામીને વ્યક્તિગત રીતે મળવા આવશે. પૂજ્ય ડોક્ટર સ્વામી અહીંયા સભા મંડપમાં અત્યારે વ્યક્તિગત દર્શન માટે બિરાજમાન છે.
જેવું તમે બોલ્યા ને બહુ સારું, જેવું બોલ્યા ને બતાવે.